એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં.
નમસ્કાર. આજે આપણે એક એવા કહી શકાય કે વિલક્ષણ પ્રતિભાની વાત કરવાના છીએ જેમણે પહેલા ગણિતમાં ટોચનું સ્થાન મેળવ્યું અને પછી, સાંભળજો, 60 વર્ષની ઉંમરે તત્વજ્ઞાનના ઊંડાણમાં ઝંપલાવ્યું.
હા, આલ્ફ્રેડ નોર્થ વ્હાઇટહેડ
1861 થી 1947 સુધી. ખરેખર અનોખા વિચારક.
બિલકુલ, જેમણે ગણિત, વિજ્ઞાન અને હું કહીશ કે આધ્યાત્મિકતા સુદ્ધાને એક નવા તાંતળે બાંધવાનો એક મોટો પ્રયાસ કર્યો. તો આજની આપણી આ ચર્ચાનું મુખ્ય હેતુ છે એમના જે ક્રાંતિકારી વિચારો છે એના મૂળ સુધી પહોંચવું
અને એમનો સમયગાળો પણ સમજવો જરૂરી છે. જુઓ, વિક્ટોરિયન યુગ પૂરો થઈ રહ્યો હતો, પેલી જૂની નિશ્ચિતતાઓ બધી ડગમગી રહી હતી.
હા, અને વિજ્ઞાનમાં પણ મોટા ફેરફાર, આઇન્સ્ટાઇન, ક્વોન્ટમ ફિઝિક્સ.
બરાબર, એણે બ્રહ્માંડની જે જૂની છબી હતી ને એને એકદમ બદલી નાખી અને ઉપરથી 2 વિશ્વયુદ્ધો, માનવ પ્રગતિ પર જ સવાલો ઉભા થયા હતા. એટલે આ બધી ઉથલપાથલ વચ્ચે મને લાગે છે કે વ્હાઇટહેડ કદાચ વાસ્તવિકતાને સમજવા માટે કોઈક વધારે, એમ કે સમગ્રલક્ષી, વધુ જીવંત દ્રષ્ટિકોણ શોધી રહ્યા હતા.
સાચી વાત છે. એમના જીવનને અને વિચારયાત્રાને આપણે મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકીએ નહીં. પહેલો તો કેમ્બ્રિજમાં 1884 થી 1910,
હા, જ્યાં મુખ્ય ફોકસ ગણિત અને તર્કશાસ્ત્ર પર હતું.
અને એમના જ વિદ્યાર્થી બર્ટ્રાન્ડ રસેલ સાથે મળીને એમણે પેલો પ્રખ્યાત ગ્રંથ રચ્યો, પ્રિન્સિપિયા મેથેમેટિકા,
જે કો આધુનિક ગાણિતિક તર્કશાસ્ત્રનો પાયો ગણાય છે. ગણિતને તર્ક પર આધારિત કરવાનો ભગીરથ પ્રયાસ હતો એ.
પણ કદાચ એવું બની શકે કે આ જ પ્રયાસે એમને પેલી અમૂર્ત સિસ્ટમ્સની મર્યાદાઓનો પણ ખ્યાલ આપ્યો હોય.
શક્ય છે, કારણ કે બીજા તબક્કામાં, એટલે કે લંડનમાં 1910 થી 1924, એમનો ઝુકાવ વિજ્ઞાનના દર્શન તરફ વળ્યો. એમને ચિંતા થવા માંડી. એમ કે
શેની ચિંતા?
કે વિજ્ઞાન ક્યાંક વાસ્તવિક જીવંત અનુભવથી દૂર જઈ રહ્યું છે અને માત્ર અમૂર્ત મોડેલોમાં જટવાઈ રહ્યું છે. આ જ ચિંતા એમ કહી શકાય કે એમના પછીના તત્વજ્ઞાનનો પાયો બની.
સૌથી અદ્ભુત તબક્કો 1924માં 63 વર્ષની ઉંમરે હાર્વર્ડમાં ફિલોસોફી પ્રોફેસર તરીકે નિમણૂક. આ અકલ્પનીય છે
ખરેખર. અને ત્યાં જ એમણે પોતાની મૌલિક દર્શન પ્રણાલી વિકસાવી, જેને આપણે પ્રોસેસ ફિલોસોફી તરીકે ઓળખીએ છીએ.
હા, તો ચાલો આ પ્રોસેસ ફિલોસોફી શું છે એને જરા વધુ સમજીએ.
શું છે એનો ખરો અર્થ?
જુઓ, મૂળભૂત રીતે તો આ સદીઓથી ચાલી આવતી પશ્ચિમી વિચારધારા જે વસ્તુઓ એટલે કે સબસ્ટન્સ પર ભાર મૂકે છે એના પર એક મોટો પડકાર છે.
એટલે કે
વ્હાઇટહેડ કહે છે કે ભાઈ, બ્રહ્માંડ સ્થિર વસ્તુઓ કે પદાર્થોનું બનેલું નથી, એ તો સતત વહેતી બદલાતી ઘટનાઓનો પ્રવાહ છે.
ઓ, એટલે વાસ્તવિકતા ક્રિયાપદ જેવી છે, સંજ્ઞા જેવી નહીં.
બરાબર, દરેક ક્ષણ એક નવો અનુભવ છે. એમણે એને એક્ચ્યુઅલ ઓકેઝન કહ્યું, અનુભવનું એક ટીપું એમ સમજો.
અચ્છા, એટલે કે કશું સ્થિર છે નહીં પણ બધું સતત થઈ રહ્યું છે. આ જ વિચાર પછી પેલી ઓર્ગેનિક ફિલોસોફી તરફ દોરી જાય છે, ખરું ને? ચોક્કસ. જો બધું ઘટનાઓનો પ્રવાહ હોય તો પછી બ્રહ્માંડ કોઈ જળ મશીન નથી રહ્યું, એ તો એક જીવંત પરસ્પરાવલંબી તંત્ર છે, ઓર્ગેનિઝમ જેવું.
અને દરેક ઘટના પાછલી ઘટનાઓ સાથે જોડાયેલી છે.
હા, દરેક ઘટના ભૂતકાળમાંથી કંઈક ગ્રહણ કરે છે અને ભવિષ્યને આકાર આપે છે. આ જ સંદર્ભમાં એમણે પેલો મહત્વનો ખ્યાલ આપ્યો, ફેલેસી ઓફ મિસપ્લેસ કન્ક્રીટનેસ.
હા, એ બહુ રસપ્રદ છે. એનો અર્થ શું?
એનો અર્થ એ કે આપણે જે અમૂર્ત ખ્યાલો કે વૈજ્ઞાનિક મોડેલો બનાવીએ છીએ એને જ ભૂલકી સંપૂર્ણ વાસ્તવિકતા માની લઈએ છીએ. જાણે કે નકશાને જ પ્રદેશ સમજી લેવો.
બરાબર, નકશો એ પ્રદેશ નથી. ખૂબ સરસ ઉદાહરણ.
તમે પેલું ગ્રહણ કરવાની વાત કરીએ એ પણ બહુ મહત્વનું લાગે છે. એમનો ખાસ શબ્દ છે પ્રિહેન્શન, નહીં?
હા, પ્રિહેન્શન.
પ્રિહેન્શન એનો અર્થ છે દરેક નવી ઘટના, એટલે કે દરેક એક્ચ્યુઅલ ઓકેઝન એના પહેલાંની ઘટનાઓના પાસાઓને અનુભવે છે, પકડે છે અને પોતાનામાં સમાવી લે છે. આ એક પ્રકારની ગ્રહણ કરવાની પ્રક્રિયા છે.
એનાથી જ સાતત્ય અને સંબંધ બંધાય છે એમને.
બિલકુલ, જાણે દરેક ક્ષણ પાછલી ક્ષણની સંવેદનાઓ અને માહિતીને વારસામાં લઈને જન્મે છે. અને આ બધાના મૂળમાં એમણે ક્રિએટિવિટીને મૂકી.
ક્રિએટિવિટી એટલે સર્જનાત્મકતા.
હા, પણ અહીં એનો અર્થ વધુ વ્યાપક છે. એક સાર્વત્રિક સિદ્ધાંત છે જે બ્રહ્માંડમાં સતત નવીનતા લાવે છે, જે અનેકમાંથી એકનું સર્જન કરે છે. એ જ વાસ્તવિકતાનો મૂળભૂત ધબકાર છે.
અને એમનો ઈશ્વરનો ખ્યાલ? એ પણ સાંભળ્યું છે કે પરંપરાગત નથી.
જરાય નહીં. વ્હાઇટહેડનો ઈશ્વર કોઈ ઉપર બેઠેલો સર્વશક્તિમાન રાજા નથી જે દુનિયા પર શાસન કરે, ના.
તો પછી?
એમનો ઈશ્વર એક એવો સિદ્ધાંત છે જે વિશ્વને સંવાદિતા, મૂલ્ય અને નવીનતા તરફ સતત પ્રેરિત કરે છે, આકર્ષે છે. અને રસપ્રદ વાત એ છે કે પોતે પણ વિશ્વના અનુભવો દ્વારા સતત વિકસે છે, ઘડાય છે.
વાહ, એટલે ઈશ્વર અને વિશ્વ એક દિશા પર આધારિત છે.
બરાબર. આ વિચારો એમની મુખ્ય કૃતિઓ જેમ કે સાયન્સ ઇન ધ મોડર્ન વર્લ્ડ અને ખાસ કરીને એમની જે માસ્ટરપીસ ગણાય પ્રોસેસ ઇન રિયાલિટી એમાં બહુ ઊંડાણપૂર્વક ચર્ચાયા છે.
ખરેખર અદ્ભુત છે. જે માણસે ગણિતના પાયા નાખ્યા એમણે જ પાછળથી અને એ પણ જીવનના ઉત્તરાર્ધમાં ફિલોસોફીને આવો નવો આયામ આપ્યો. એમનો વારસો આજે ક્યાં જોવા મળે છે?
ઓહ, ઘણી જગ્યાએ. પ્રોસેસ થિયોલોજી તો એમના પર જ આધારિત છે, પછી ઇકોલોજિકલ ફિલોસોફી એટલે કે પર્યાવરણીય દર્શન, અને સિસ્ટમ્સ થિયરીમાં પણ એમનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે.
અને આજની દુનિયામાં પર્યાવરણીય કટોકટી હોય કે ક્વોન્ટમ ફિઝિક્સની જે ગૂંચવણો છે, ત્યાં એમની આ પરસ્પરાવલંબનની વાતો વધુ સુસંગત લાગે છે ને?
ચોક્કસપણે. અને એમનું પેલું પ્રખ્યાત ઉતરણ યાદ છે પ્રોસેસ ઇન રિયાલિટીમાંથી?
કયું?
પેલું પ્લેટોવાળું.
હા,
યુરોપિયન દાર્શનિક પરંપરાનું સૌથી સુરક્ષિત સામાન્ય વર્ણન એ છે કે તે પ્લેટોની પાદ ટીપોની શ્રેણી છે.
હા હા, એનો મતલબ એ નહોતો કે પ્લેટોનું મહત્વ ઓછું છે, પણ
ના, બિલકુલ નહીં. પણ એ કહેવા માંગતા હતા કે પશ્ચિમી ચિંતન મોટે ભાગે પ્લેટોએ જે પ્રશ્નો ઉઠાવ્યા અને જે માળખું આપ્યું એમાં જ રહ્યું છે. વ્હાઇટહેડ એનાથી આગળ વધવા માંગતા હતા, એક નવો વધુ ગતિશીલ નકશો બનાવવા માંગતા હતા.
અને એક મજાની વાત એ પણ છે ને, જે આપણે શરૂઆતમાં કહી કે તેઓ 58 વર્ષના થયા ત્યાં સુધી એમણે કોઈ શુદ્ધ ફિલોસોફીનું પુસ્તક લખ્યું જ નહોતું, મુખ્યત્વે ગણિતશાસ્ત્રી જ હતા.
હા, એ જ તો એમની બૌદ્ધિક સફરની અસાધારણતા છે. આખરે મને લાગે છે કે વ્હાઇટહેડ આપણને પેલી સ્થિર વસ્તુઓની દુનિયામાંથી બહાર નીકળવાનું કહે છે અને વાસ્તવિકતાને સતત સર્જાતા, એકબીજા સાથે જોડાયેલા અનુભવોના જીવંત પ્રવાહ તરીકે જોવાનું આમંત્રણ આપે છે. તો આજના સમય માટે એક અંતિમ વિચાર એમ ઉઠી શકાય કે શું આ દૃષ્ટિકોણ, જ્યાં બધું જ ગતિશીલ છે, બધું જ સંબંધિત છે, એ આપણને પર્યાવરણ, સમાજ અને ચેતના જેવી અત્યંત જટિલ સમસ્યાઓને સમજવામાં અને કદાચ ઉકેલવામાં કોઈ નવી દિશા, કોઈ નવી રાહ ચીંધી શકે છે?
ખૂબ જ વિચારવા જેવો પ્રશ્ન છે. આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.